હચકીએલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 43. પછી પેલો માણસ મને પૂર્વ તરફ ખુલતા દરવાજે લાવ્યો. જુઓ, ઇઝરાયેલના ઈશ્વરનો મહિમા પૂર્વ તરફથી આવ્યો. તેમનો અવાજ ઘણા પાણીના અવાજ જેવો હતો અને પૃથ્વી ઈશ્વરના મહિમાથી પ્રકાશિત હતી. જે સંદર્શન મને થયું હતું એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો. મેં કબાર નદીને કિનારે જે સંદર્શન જોયું હતું તેના જેવા તે સંદર્શનો હતા ત્યારે હું ઊંધો પડ્યો. તેથી યહોવાનો મહિમા પૂર્વ તરફ ખુલતા દરવાજેથી ઘરમાં આવ્યો. પછી આત્મા મને ઉચકીને અંદરના આંગણામાં લઈ ગયો. જુઓ, યહોવાના મહિમાથી આખું ઘર ભરાઈ ગયું હતું. મેં સાંભળ્યું કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો. તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે, જ્યાં હું ઇઝરાયેલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયેલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહીં. તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહીં. તેઓએ પોતાના ઉમરા મારા ઉમરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દિવાલ હતી. તેઓએ પોતાના ધિક્કાર પાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે. તેથી હું તેઓનો મારા ક્રોધમાં નાશ કરીશ. હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ. હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયેલી લોકોને આ સભાસ્થાન વિશે બતાવ, જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિશે વિચાર કરે. જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા જ નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતા લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે. આ સભાસ્થાનનો નિયમ છે. પર્વતના શિખરો પરની ચારે બાજુની સરહદો પરમ પવિત્ર ગણાય, જો આ સભાસ્થાનનો નિયમ છે. વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે. એક હાથને ચાર આંગણાનો સમજવો. વેદીના પાયાની ચારે બાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીખ હતી. તેની ચારે બાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી. જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું. મોટો પાયો એક હાથ પહોળો હતો. વેદીનું મથાળું કે જેના ઉપર દહન્યાર્પણ ચડાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડા હતા. વેદીનું મથાળું 12 હાથ લાંબુ તથા પહોળાઈ 12 હાથ સમચોરસ હતી. તેની કિનારી ચારે બાજુ 14 હાથ લાંબી તથા 14 હાથ પહોળી હતી. તેની કિનારી 1/2 હાથ પહોળી, તેની નીક ચારે બાજુ 1 હાથ પહોળી હતી. તેના પગથિયા પૂર્વ બાજુએ હતા. પછી તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહન્યાર્પણ ચડાવવા વિશે તથા તેના પર રક્ત છાંટવા વિશે આ નિયમો છે. પ્રભુ યહોવા કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાર્પણને સારું આપવો, પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછડો આપવો. તારે તેમાંથી કેટલુંક રક્ત લઈને વેદીના ચાર શિંગડાને તથા વેદીના ચાર ખૂણાને તથા તેની કિનારીને લગાડવું. આ રીતે તારે તેને શુદ્ધ કરીને તેના માટે પ્રાયશ્ચિત કરવું. ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેની સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો. બીજે દિવસે તારે ખોળ ખાપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો. જેમ બળદના રક્તથી વેદીને શુદ્ધ કરી હતી તેમ યાજકોએ વેદીને શુદ્ધ કરવી. વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોળ ખાપણ વગરનો વાછડો તથા ટોળામાંથી ખોળ ખાપણ વગરનો ઘેટો અર્પણ કરવો, તેઓને યહોવા સમક્ષ અર્પણ કરવા. યાજકોએ તેમના પર મીઠું બભરાવવું અને તેમનું યહોવાના દહન્યાર્પણ તરીકે અર્પણ કરવું. 7 દિવસ સુધી રોજ તમારે ખોળ ખાપણ વગરનો જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો. યાજકોએ ટોળામાંથી ખોળ ખાપણ વગરનો વાછરડો તથા ખોળ ખાપણ વગરનો ઘેટો અર્પણ કરવા. 7 દિવસ સુધી તેઓ વેદીને સારું પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે. આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. તેઓ તે દિવસો પૂરા કરી રહે પછી 8મા દિવસથી અને ત્યારથી દરરોજ યાજકો વેદી પર તમારા દહન્યાર્પણો શાંત્યર્પણો ચઢાવે અને હું તેઓનો સ્વીકાર કરીશ, આમ પ્રભુ યહોવા કહે છે.